એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે એમ કહીએ તો આખી વાસ્તવિકતા પર જ પ્રશ્નો ઊભો કરી દીધો હતો.
હા, અને એમનો વિચાર એવો છે ને કે પહેલી વાર સાંભળો તો લાગે કે આ વળી શું.
બરાબર, પણ એમના તર્કમાં ઉતરીએ ને તો ખરેખર વિચારવું પડે. આપણે વાત કરી રહ્યા છીએ જ્યોર્જ બર્કલેની, 18મી સદીના, ખરું ને?
હા,
એંગ્લો આયરિશ ફિલોસોફર અને
બિશપ પણ હતા.
હા, બિલકુલ. અને એમનું નામ એટલે લેવાય છે કારણ કે એમનો એક વિચાર છે અદ્રવ્યવાદ, ઇમટીરિયલિઝમ. એમણે કહ્યું કે આ જે ભૌતિક દુનિયા છે ને, ખુરશી, ટેબલ, પહાડ, આ બધું આપણા મનથી સ્વતંત્ર છે જ નહીં.
ખરેખર, મતલબ બધું મનમાં જ.
એમ જ, વાસ્તવિકતા પદાર્થની નહીં પણ મન અને એના વિચારોની બનેલી છે. આ એમનો મુખ્ય દાવો હતો. અને એ પણ એવા સમયે જ્યારે યુરોપમાં જ્ઞાનોદય ચાલી રહ્યો હતો, વૈજ્ઞાનિક ક્રાંતિ, ન્યૂટનના નિયમો બધે ચર્ચાતા હતા.
હા, જાણે આખું બ્રહ્માંડ એક મોટું મશીન હોય અને એ આપણા મન વગર ચાલતું હોય એવો માહોલ હતો. એવામાં આવીને કહેવું કે ભાઈ આ ભૌતિક પદાર્થ જેવું કંઈ છે જ નહીં, એ ખરેખર મોટી હિંમતનું કામ કહેવાય.
ચોક્કસ, એટલે માત્ર કોઈ વિચિત્ર વિચાર નહોતો એમને.
ના ના, એમનો એક હેતુ હતો. એમને લાગતું હતું કે આ ભૌતિકવાદ, મતલબ કે બધું જ પદાર્થ છે, એ વિચાર લોકોને સંશય અને નાસ્તિકતા તરફ લઈ જશે. એટલે એમનો આ અદ્રવ્યવાદ એક રીતે એનો જવાબ હતો. ધર્મને, શ્રદ્ધાને બચાવવાનો પ્રયાસ પણ કહી શકો.
રસપ્રદ. તો આજે આપણે એમના જીવન, આ વિચારો અને એની અસર વિશે થોડી ઊંડી વાત કરીશું.
ચોક્કસ, એ સમજવા માટે પહેલા એ સમયને સમજવો જરૂરી છે.
હા, તો 17મી-18મી સદી યુરોપમાં બહુ ઉથલપાથલનો સમય હતો. ન્યૂટનનો પ્રભાવ તો હતો જ,
અને ફિલોસોફીમાં બે મુખ્ય ધારાઓ હતી એમ કહી શકાય. એક બાજુ બુદ્ધિવાદીઓ, જે માને કે જ્ઞાન તર્કથી મળે,
અને બીજી બાજુ બ્રિટિશ અનુભવવાદીઓ.
બરાબર,
એમ્પિરિઝમ, કે ભાઈ આપણું બધું જ જ્ઞાન તો ઇન્દ્રિયોના અનુભવથી જ આવે.
હા,
બર્કલે આ બીજી પરંપરાના હતા.
અને એમાં એમના પહેલા જ્હોન લોકનું નામ મોટું હતું ને?
હા, લોક. એમણે કહ્યું કે મન જન્મ સમયે કોરી પાટી જેવું હોય, અનુભવથી ભરાય. પણ લોકે એક વાત માની હતી કે આપણે જે અનુભવીએ છીએ એની પાછળ કોઈક અજ્ઞાત ભૌતિક આધાર છે, સબસ્ટન્સ.
અચ્છા,
અને અહીં જ બર્કલે જુદા પડે છે. એમણે લોકની જ વાત પકડી કે જો બધું જ જ્ઞાન અનુભવથી આવતું હોય તો પેલો આધાર, જેનો કોઈ દિવસ અનુભવ જ નથી થતો, એને માનવાની શી જરૂર છે? એટલે જેનો અનુભવ જ નથી એના અસ્તિત્વનો સ્વીકાર શું કામ કરવો? તાર્કિક વાત છે.
બરાબર,
આપણે તો ખાલી રંગ, રૂપ, ગંધ, સ્પર્શ જેવી સંવેદનાઓ જ અનુભવીએ છીએ. એટલે બર્કલે પહે આ અજ્ઞાત પદાર્થની કલ્પના જ અતાર્કિક છે, બિનજરૂરી છે.
એટલે લોક જે પેલો ભેદ કરતા હતા પ્રાથમિક ગુણો અને ગૌણ ગુણો.
હા, પ્રાથમિક એટલે પદાર્થમાં જ હોય તેવા, જેમ કે આકાર, ગતિ, અને ગૌણ એટલે આપણા મનની ઉપજ, જેમ કે રંગ, સ્વાદ.
એ ભેદ પણ બર્કલે નકાર્યો. હા, એમણે કહ્યું કે તમે આકાર ને રંગ વગર કે ગતિને કોઈ દેખાતી વસ્તુ વગર કલ્પી જ ના શકો. આ બધું જોડાયેલું છે અને અંતે તો મનમાં ઉઠતા વિચારો કે સંવેદનાઓ જ છે. એટલે બધા જ ગુણો મન આધારિત છે, માઇન્ડ ડિપેન્ડન્ટ.
એમના સમયમાં બીજા કોણ કોણ હતા મોટા વિચારકો?
ડેવિડ હ્યુમ તો હતા જ, જે એમના પછી આવ્યા. જોનાથન સ્વિફ્ટ, ગલિવર્સ ટ્રાવેલ્સવાળા, એ તો એમના અંગત મિત્ર હતા. અલેક્ઝાન્ડર પોપ, વોલ્ટેર, આ બધા સમકાલીન હતા.
અને એ સમયના પડકારો?
એ જ, નવું વિજ્ઞાન શું કહે છે અને પરંપરાગત ધર્મ શું કહે છે એ બેસાડવું, શ્રદ્ધા અને તર્ક વચ્ચે મેળ કેવી રીતે કરવો, દેવવાદ, ડીએઝમ પણ ઉભરી રહ્યો હતો. આ બધાનો જવાબ શોધવાનો પ્રયાસ બર્કલેના દર્શનમાં દેખાય છે.
ચાલો હવે એમના જીવન વિશે થોડું જાણીએ. આયર્લેન્ડમાં જન્મ્યા હતા એમને?
હા, કિલ્કિની કાઉન્ટી પાસે, પ્રોટેસ્ટન્ટ એંગ્લો આયરિશ પરિવારમાં. ભણ્યા પણ ત્યાં જ, કિલ્કિની કોલેજમાં, અને પછી તો ફક્ત 15 વર્ષની ઉંમરે ડબલિનની ટ્રિનિટી કોલેજમાં.
15 વર્ષે? એ તો બહુ જ નાની ઉંમર કહેવાય.
હા, અને ત્યાં પણ એમની પ્રતિભા દેખાઈ. ગણિત, તર્કશાસ્ત્ર, ક્લાસિકલ ભાષાઓ બધામાં હોશિયાર હતા.
અને ત્યાં જ એમને લોક અને ન્યૂટનના વિચારોનો પરિચય થયો હશે.
બરાબર. અને એના પરથી જ એમના પોતાના મૌલિક વિચારો ઘડાયા. અને નવાઈની વાત એ છે કે એમના જે મુખ્ય પુસ્તકો છે ને, એ તો એમણે 30 વર્ષના થયા એ પહેલા જ લખી નાખ્યા હતા.
અરે વાહ, યુવાન વયે જ આટલું મોટું કામ. તો હવે પાછા એમના મુખ્ય સિદ્ધાંત પર આવીએ, અદ્રવ્યવાદ. એમણે કેવી રીતે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ભૌતિક પદાર્થ નથી?
એમનું પેલું પ્રખ્યાત લેટિન સૂત્ર છે, એસ્સે એસ્ટ પરચીપી ઓર પરચીપેરે.
એનો અર્થ શું?
હોવું એટલે અનુભવાવું અથવા અનુભવવું. એમ કે જે વસ્તુઓ વિચારી શકતી નથી, ટેબલ, પથ્થર, એમનું હોવાપણું એમના અનુભવાવા પર ટકેલું છે. કોઈક મન એમને અનુભવે તો જે છે.
અને જે વિચારી શકે છે, મનુષ્ય, ઈશ્વર,
એમનું અસ્તિત્વ અનુભવવામાં છે, એટલે કે સભાન હોવામાં. આ બે સિવાય અસ્તિત્વ શક્ય જ નથી.
પણ આને તાર્કિક રીતે કેવી રીતે રજૂ કર્યું એમણે?
એમની દલીલના પગથિયા છે. પહેલું, આપણે કોઈ પણ વસ્તુને કઈ રીતે જાણીએ? આપણા મનમાં એનો જે વિચાર કે સંવેદના છે એના દ્વારા જ. બરાબર?
હા, બરાબર.
બીજું, શું આપણા મનનો વિચાર એ બહારના કહેવાતા ભૌતિક પદાર્થ જેવો હોઈ શકે? વિચાર તો માનસિક છે, અમૂર્ત. પદાર્થ તો ભૌતિક, મૂર્ત. આ બે એક જેવા કેવી રીતે હોય?
આ મુદ્દો વિચારવા જેવો છે.
અને ત્રીજું, તેથી નિષ્કર્ષે કે જેને આપણે વસ્તુઓ કહીએ છીએ એ ખરેખર તો આપણા મનમાં રહેલા વિચારો કે સંવેદનાઓનો સમૂહ જ છે. એનાથી વિશેષ મનથી સ્વતંત્ર કોઈ ભૌતિક પદાર્થ જેવું કંઈ છે જ નહીં.
બાપરે, આ તો ખરેખર આખી દુનિયાને જોવાની રીત જ બદલી નાખે એવો વિચાર છે. પણ આનાથી પેલો પ્રશ્ન તરત મનમાં આવે.
કયો?
કે જો હું ઓરડામાંથી બહાર જાઉં અને ટેબલને કોઈ જોતું ના હોય તો શું ટેબલ ગાયબ થઈ જાય? આ તો સામાન્ય બુદ્ધિથી સાવ ઉલટું લાગે ને.
બરાબર. આ જ સવાલ બધાએ પૂછ્યો અને બર્કલેનો જવાબ હતો ઈશ્વર.
ઈશ્વર કેવી રીતે?
એમણે કહ્યું કે ભલે કોઈ માણસ ના જોતો હોય પણ ઈશ્વર તો સર્વવ્યાપી છે. એ શાશ્વત મન છે. એ સતત બધું જ જુએ છે, બધું જ અનુભવે છે.
અચ્છા.
એટલે ઈશ્વરના આ સતત અનુભવને કારણે જ દુનિયા ટકી રહે છે. એમાં સાતત્ય રહે છે, વ્યવસ્થા રહે છે. એટલે બર્કલે માટે ઈશ્વર ખાલી શ્રદ્ધાનો વિષય નહોતા, એ એમના તત્વજ્ઞાનની તાર્કિક જરૂરિયાત હતા.
ઓકે. એટલે ઈશ્વર જાણે એક યુનિવર્સલ ઓબ્ઝર્વર છે જે બધું ચાલુ રાખે છે.
હા, બરાબર એમ જ. અને આ રીતે બર્કલે એ પણ કહેવા માંગતા હતા કે એમનો આદર્શવાદ ખરેખર તો સામાન્ય સમજની વધુ નજીક છે, કારણ કે એ દુનિયાની વાસ્તવિકતા અને સ્થિરતા માટે ઈશ્વરનો આધાર આપે છે, જ્યારે ભૌતિકવાદ એમના મતે છેવટે તો સંશયવાદમાં જ લઈ જાય.
ખૂબ રસપ્રદ. આ બધા વિચારો એમણે કયા પુસ્તકોમાં રજૂ કર્યા?
પહેલું મહત્વનું પુસ્તક 1709માં આવ્યું, એનએસએ ટુવર્ડ્સ અ ન્યૂ થિયરી ઓફ વિઝન, દ્રષ્ટિ વિશે. એમાં એમણે ક્રાંતિકારી વાત કરી.
શું વાત હતી એમાં?
કે આપણી જે અંતર જોઈએ છે ને, એ સીધું આંખથી નથી મપાતું. એ તો દ્રશ્ય સંકેતો અને સ્પર્શ કે હલનચલનના અનુભવો વચ્ચે આપણે જે જોડાણ શીખ્યા હોઈએ એનાથી અંતરનો ખ્યાલ આવે છે. આ તો મનોવિજ્ઞાન માટે પણ બહુ અગત્યનું પુસ્તક સાબિત થયું.
અને પછી પેલું મુખ્ય દાર્શનિક પુસ્તક?
હા, 1710માં એ ટ્રીટેસ કન્સર્નિંગ ધ પ્રિન્સિપલ્સ ઓફ હ્યુમન નોલેજ, આ એમની મેગ્નમ ઓપસ કહેવાય. આમાં જ અદ્રવ્યવાદનો સિદ્ધાંત વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. પેલું એસેએસ્ટ પરસીપી પણ આમાં જ છે.
પણ એની ભાષા કદાચ અઘરી હશે.
હા, થોડી હતી અને વિચારો એટલા નવા હતા કે ઘણા લોકો સમજ્યા નહીં, કાં તો મજાક ઉડાવી.
એટલે પછી એમણે કદાચ વધુ સરળ રીતે લખ્યું.
બરાબર. 1713માં આવ્યું, 3 ડાયલોગ્સ બિટવીન હાયલાસ એન્ડ ફિલોનસ. આ સંવાદ શૈલીમાં છે. હાયલાસ એટલે ભૌતિકવાદનો પ્રતિનિધિ અને ફિલોનસ એટલે બર્કલેના વિચારો રજૂ કરનાર મનનો પ્રેમી.
આનાથી સમજવું સહેલું પડ્યું હશે.
હા, આમાં એમણે સામાન્ય લોકોના મનમાં જે પ્રશ્નો ઉઠે એના જવાબો આપવાનો પ્રયાસ કર્યો છે અને પોતાના આદર્શવાદનો બચાવ કર્યો છે. બતાવ્યું છે કે આ સામાન્ય બુદ્ધિની વિરુદ્ધ નથી પણ એને સપોર્ટ કરે છે.
આ સિવાય પેલું ધ એનાલિસ્ટનું શું હતું? એ તો ગણિત વિશે હતું ને?
હા, 1734માં એમાં એમણે ન્યૂટનના કેલ્ક્યુલસ પર નિશાન તાક્યું હતું, ખાસ કરીને પેલી ઇન્ફિનિટેસિમલ્સ, અનંત સૂક્ષ્મ રાશિઓ.
એ શું હતું?
એ શૂન્ય પણ નહીં અને કોઈ વાસ્તવિક સંખ્યા પણ નહીં. બર્કલેને આ તાર્કિક રીતે અસ્પષ્ટ લાગ્યું, એમણે આને ભૂતકાળની માત્રાઓના ભૂત કહ્યા અને તે સમયના વિજ્ઞાનના ગાણિતિક પાયા પર સવાલ ઉઠાવ્યા.
અને પેલું છેલ્લું વિચિત્ર નામવાળું પુસ્તક સિરીઝ.
હા, સિરીઝ 1744 તો બહુ જ અનોખું છે. શરૂઆત થાય છે ટાર વોટર નામના એક પ્રવાહીના ફાયદાઓથી. બર્કલે માનતા કે એ બધા રોગો મટાડે છે.
શું વાત છે!
પણ પુસ્તક ત્યાંથી શરૂ થઈને પ્રકૃતિ, તત્વજ્ઞાન, મન અને છેક ઈશ્વર અને પવિત્ર ટ્રિનિટી સુધી પહોંચી જાય છે. એમના છેલ્લા વર્ષોના વિચારોનું સંકલન છે.
એટલે ટાર વોટર પરથી આધ્યાત્મિક ચિંતન સુધી, ખરેખર અનોખું. હવે જો બર્કલેની સરખામણી બીજા વિચારકો સાથે કરીએ તો લોક સાથેનો તફાવત તો આપણે જોયો.
હા, એ બ્રિટિશ અનુભવવાદની ત્રિપુટીમાં વચ્ચે આવે. લોક, બર્કલે, હ્યુમ, એમણે લોકના અનુભવવાદને એના અંતિમ તાર્કિક પરિણામ સુધી પહોંચાડ્યો, પેલો ભૌતિક પદાર્થ નકારીને.
દેકાર્તથી કઈ રીતે જુદા પડે?
દેકાર્તનો દ્વૈતવાદ હતો, મન અને પદાર્થ બંને સત્ય. બર્કલે તો પદાર્થે જ ઉડાડી દીધું એટલે અદ્વૈતવાદી થયા. પણ આદર્શવાદી અદ્વૈતવાદી અને સ્પિનોઝાના ભૌતિકવાદી અદ્વૈતવાદથી તો સાવ વિરુદ્ધ.
અને હ્યુમ પર શું અસર થઈ?
હ્યુમે બર્કલેની પદ્ધતિ અપનાવી, ભૌતિક પદાર્થની ટીકા સ્વીકારી, પણ પછી એ જ સંશયવાદનો ઉપયોગ મન, આત્મા અને ઈશ્વર પર પણ કર્યો. હ્યુમ કહે કે આ બધાનો પણ કોઈ સીધો અનુભવ નથી. એટલે એ બર્કલેથી પણ આગળ વધીને વધુ ઊંડા સંશયવાદમાં ગયા.
અચ્છા, જે કદાચ બર્કલે પોતે નહોતા ઈચ્છતા.
બિલકુલ નહીં. બર્કલે તો ભૌતિકવાદના સંશયવાદનો જવાબ આપવા નીકળ્યા હતા. હવે શરૂઆતમાં એમના વિચારોને કેવો પ્રતિસાદ મળ્યો?
તમે કહ્યું એમ ગેરસમજ અને મજાક, પેલો સેમ્યુઅલ જ્હોનસનનો કિસ્સો જાણીતો છે.
હા, કોઈકે બર્કલેની વાત કરી તો જ્હોનસને જોરથી પથ્થરને લાત મારી કહ્યું, આઈ રિફ્યુટ ઇટ ધસ, હું આમ એનું ખંડન કરું છું.
પણ એ તો મુદ્દો સમજ્યા જ નહીં ને.
જરાય નહીં. બર્કલે ક્યાં કહેતા હતા કે પથ્થર નથી, કે લાત વાગતી નથી? એ તો કહેતા હતા કે આ પથ્થર અને વાગવાની સંવેદના બધું જ મનમાં થતો અનુભવ છે, મનથી સ્વતંત્ર કોઈ ભૌતિક પથ્થર નથી. જ્હોનસનની લાત તો ઉલટાની બર્કલેની વાત સાચી પાડે કે અનુભવ જ મુખ્ય છે.
સાચી વાત. પણ પછી તો એમના કામની કદર થઈ હશે?
હા, ધીમે ધીમે. ફિલોસોફરોએ એમની દલીલોની મજબૂતાઈ અને મૌલિકતા જોઈ. પશ્ચિમી દર્શનમાં આધુનિક આદર્શવાદનો પાયો નાખનાર તરીકે એમની ગણના થાય છે.
અને એમનો પ્રભાવ કોના પર પડ્યો?
સૌથી મોટું નામ તો ઇમેન્યુઅલ કાંટ. કાંટે કહ્યું કે બર્કલે એમને જડસું નિદ્રામાંથી જગાડ્યા. પછી જર્મન આદર્શવાદીઓ ફિક્ટે, શેલિંગ, હેગલ, ચેતના અને દૃષ્ટિ પરના એમના ભારને કારણે ઘટના વિજ્ઞાન અને વિશ્લેષણાત્મક દર્શનમાં પણ એમનો પ્રભાવ છે.
અને આજના સમયમાં એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
ઘણા બધા. જુઓ ને, ચેતનાનું સ્વરૂપ શું છે, વર્ચ્યુઅલ રિયાલિટી અને અસલી રિયાલિટી વચ્ચેનો ભેદ શું, ક્વોન્ટમ ફિઝિક્સમાં પેલી ઓબ્ઝર્વર ઇફેક્ટની વાત આવે છે, આ બધામાં ક્યાંક ને ક્યાંક બર્કલેના પ્રશ્નો પડઘાય છે. ભૌતિકવાદ સામેની એમની દલીલો આજે પણ ચર્ચાનો વિષય છે.
એમના કેટલાક કોટ્સ યાદ કરીએ.
ચોક્કસ. પહેલું અને સૌથી પ્રખ્યાત, એસે એસ્ટ પરસીપી, હોવું એટલે અનુભવાવું.
હા, બીજું પેલું ધૂળ ઉડાડવા વાળું.
હા, વી હેવ ફર્સ્ટ રેઝડ અ ડસ્ટ એન્ડ ધેન કમ્પ્લેન વી કેનોટ સી. આપણે પહેલાં ધૂળ ઉડાડીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે આપણે જોઈ શકતા નથી. મતલબ કે આપણે જ ભૌતિક પદાર્થ જેવા અમૂર્ત ખ્યાલો ઊભા કરીને પછી ફિલોસોફિકલ સમસ્યાઓ સર્જીએ છીએ.
અને પેલું કાવ્યાત્મક સ્વર્ગના દેવદૂતો વાળું.
આહા, ઓલ ધ ક્વાયર્સ ઓફ હેવન એન્ડ ફર્નિચર ઓફ ધી અર્થ હેવ નોટ એની સબસિસ્ટન્સ વિધાઉટ અ માઇન્ડ. સ્વર્ગના દેવદૂતોના વૃંદગાન અને પૃથ્વીના રાચરચીલા મન વિના કોઈ અસ્તિત્વ ધરાવતા નથી. આખું બ્રહ્માંડ ટૂંકમાં માનસિક છે.
જો કે ટીકાઓ પણ હતી જેની આપણે વાત કરી, પેલી ન અનુભવાતી વસ્તુઓની સમસ્યા.
હા, અને એનો ઈશ્વરવાળો જવાબ ઘણાને સંતોષકારક નથી લાગતો. જાણે તર્કમાં ખાલી જગ્યા પૂરવા ઈશ્વરને લાવી દીધા હોય.
અને પેલો એકાંતવાદનો ડર કે ફક્ત મારું જ મન છે.
હા, સોલિપ્સિઝમ. બર્કલીએ એનાથી બચવા કહ્યું કે આપણે બીજાના વર્તન પરથી એમના મનનું અનુમાન કરીએ છીએ, અને ઈશ્વરનું અનંત મન એક સહિયારી વાસ્તવિકતાની ખાતરી આપે છે. એમરે આ માટે વિચારો, આઈડિયાઝ અને ખ્યાલો, નોશન્સ વચ્ચે ભેદ પાડ્યો, જો કે એ ભેદ પણ થોડો અસ્પષ્ટ ગણાયો છે.
એમના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો પણ છે ને, પેલો બરમુડા પ્રોજેક્ટ.
ઓ હા, ભારે મહત્વાકાંક્ષી યોજના હતી. બર્મુડામાં કોલેજ ખોલવી હતી અમેરિકન વસાહતીઓ અને મૂળ અમેરિકનોના દીકરાઓ માટે.
ખરેખર?
હા, અને એ માટે ફંડની રાહ જોતા 3 વર્ષ અમેરિકામાં રહ્યા પણ ખરા, ન્યૂપોર્ટ રોડ આઇલેન્ડમાં. પણ ફંડ આવ્યું જ નહીં એટલે યોજના પડતી મુકાઈ. જતા પહેલા એમણે પોતાની લાઇબ્રેરી યેલ યુનિવર્સિટીને આપી દીધી.
અને પછી પાછા આયર્લેન્ડ આવીને બિશપ બન્યા.
હા, ક્લોયનના બિશપ. અને ત્યાં એમણે સામાજિક આર્થિક સુધારાના કામો કર્યા. પેલી ટાર વોટરની વાત તો કરી જ આપણે.
અને સૌથી નવાઈની વાત તો પેલી કેલિફોર્નિયાવાળી. બર્કલે શહેર અને યુનિવર્સિટીનું નામ એમના પરથી, પણ એમના ફિલોસોફી માટે નહીં.
બરાબર. એમની એક કવિતા હતી અમેરિકાના ભવિષ્ય વિશે. એની એક લાઇન હતી, વેસ્ટવર્ડ ધ કોર્સ ઓફ એમ્પાયર ટેક્સ ઇટ્સ વે. એના પરથી નામ પડ્યું.
ખરેખર જ્યોર્જ બર્કલે ભારે મૌલિક અને એમ કહીએ તો ઉશ્કેરનારા વિચારક હતા. ભલે એમનો અદ્રવ્યવાદ સ્વીકારવો અઘરો લાગે, પણ વાસ્તવિકતા, જ્ઞાન, અનુભવ વિશે એમણે જે પાયાના સવાલો ઊભા કર્યા એ આજે વિચારવા જેવા છે.
અને એ જ આપણને આજના અંતિમ ચિંતન તરફ લઈ જાય છે. આપણે આજે એવા સમયમાં છીએ જ્યાં આપણો અનુભવ, ખબર છે, કેટલો બધો ડિજિટલ સ્ક્રીન પર, વર્ચ્યુઅલ રિયાલિટીમાં, ઓનલાઈન દુનિયામાં ઘડાય છે.
હા, એ તો છે.
તો શું આવા સંજોગોમાં બર્કલેનો પેલો વિચાર કે વાસ્તવિકતા મૂળભૂત રીતે માનસિક છે એને કોઈ નવો અર્થ મળે છે?
એટલે કે જો આપણો અનુભવ જ મોટે ભાગે મધ્યસ્થી મીડિયેટેડ હોય, સ્ક્રીન પરના પિક્સલ્સનો બનેલો હોય, તો પેલી ભૌતિક વાસ્તવિકતા અને માનસિક અનુભવ વચ્ચેની લાઇન કેટલી જાડી રહે છે? શું ટેકનોલોજી આપણને અજાણતા જ બર્કલેના વિશ્વ તરફ ધકેલી રહી છે? આના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.